તારીખ 27/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 118 અને 119 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 412.
ઓળખવાના દ્રષ્ટિકોણથી, ઓળખવાના ઉદ્દેશથી ઓળખવાનો પ્રયત્ન કરે તો ઓળખે. આપણે એ વિષયમાં થોડું સ્પષ્ટીકરણ એવી રીતે લઈએ છીએ કે ઓળખવાનો પ્રોસેસ પરિચય કરવો તે છે. સોનું પરખવું હોય તો વારંવાર કસોટી ઉપર ઘસવું પડે, હીરો પરખવો હોય તો વારંવાર આઈ ગ્લાસથી એને જોવો પડે, કાપડ કે ચા પરખવી હોય તો એને પણ વારંવાર પરિચય કરવો પડે તપાસવાનો, કોઈ માણસને ઓળખવો હોય તો એના સહવાસમાં રહેવું જોઈએ. આપણે તેમ નથી કહેતા ભાઈ નીવડે ખાણ, સગપણ કરે છે, દીકરાને ત્યાં બહુ લઈ આવે છે, તપાસ તો બધી કરે છે, તપાસ કરવામાં 6-12 મહિના લંબાવી નાખે, આને પૂછે તેને પૂછે ફલાણું પૂછે એનો ઇન્ટરવ્યુ લે બધું કરે, પછી કઈ ફેર ન પડે ને કે ફેર પડે?
હે,
કઈ ખબર ન પડે. સાથે રહે, સાથે વસે તો જ ખબર પડે, એ વગર કોઈના સ્વભાવની કોઈની પ્રકૃતિની ખબર પડતી નથી. ઘરે આવે 6 મહિના 12 મહિના હારે રહીએ ત્યારે ખબર પડે કે આવો આવી નીકળી. તપાસ તો બહુ કરી હતી એનાથી ખબર નથી પડતી. પરિચય વિના ઓળખાણ નહીં. સરવાળો શું છે એનો? કે પરિચય વિના ઓળખાણ નહીં. આત્માના સ્વભાવને ઓળખવા માટે આત્માના પરિચય થવો. કૃપાળુદેવ લખ્યું છે, આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવો. આત્માનો પરિચય કેવી રીતે કરવો? કે આત્માના જે ભાવો છે એ બધા ભાવો અનુભવ ગોચર થાય એવા ભાવો છે, કેમ કે એની પર્યાયમાં થાય છે. તે અનુભવનો પરિચય કર્યા કરે, એમાંથી સ્વભાવનો પણ પરિચય થશે અને વિભાવનો પણ પરિચય થઈને બંનેની જુદી જુદી જાત ઓળખાશે. એમ અવલોકનમાંથી ભેદ જ્ઞાનની ઉત્પત્તિ થશે અને એ ભેદ જ્ઞાન અનુભવનું કારણ થશે. આત્માનો પરિચય સાધવા માટે આત્મામાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના ભાવો તેના અનુભવનું અવલોકન કરવું જોઈએ. તો બે જાતના ભાવો દરેક આત્મામાં ચાલી રહ્યા છે, એકની સ્વભાવ જાતિ છે અને એકની વિભાવ જાતિ છે. સ્વભાવ એકરૂપ હોવાથી એ પરિણામો એક સરખા છે, વિભાવ અનેકરૂપ હોવાથી એ અનેક વિધ પરિણામ વિધવિધ પરિણામો છે વિભાવના, પણ જાત એક છે. વિભાવના પ્રકાર અનેક હોવા છતાં જાત એક છે. પરખવામાં જાતિ સાથે સંબંધ છે, જાત ઓળખાય તો સ્વભાવ જાતિથી આત્મા ઓળખાય છે. આત્મા ઓળખાય ત્યારે આત્મામાં કેવા કેવા દિવ્ય ગુણો છે એની પરખ આવે છે અને એની કિંમત આવે છે, એનો મહિમા આવે છે અને એ મહિમા અનુભવ કરાવે છે. એ રીતે અંતરમાં વારંવાર વિચાર કરે, એ અંતરમાં શબ્દ વાપર્યો છે, વારંવાર વિચાર કરે. વિચાર તો મિત્ર એમ કે અમે તો બહુ વિચાર કરીએ છીએ, આટલા વર્ષથી સોનગઢમાં રહીને વિચાર કરીએ છીએ એમ કે, તો કે એમ નહી, અંતરમાં વિચાર કરે, એ અંતરમાં શબ્દ છે, એને પોતાના અંતર અવલોકનનો વિષય છે, પોતાના ભાવનો અવલોકન કરે તો સ્વભાવને ઓળખે, તો સ્વભાવને ઓળખે. બહારનું આ બધું તો લુખું છે, તેમાં ક્યાંય સંતોષ કે શાંતિ નથી. જો આ જ્ઞાનીની નજર છે, સંસારના જીવને બહારમાં બધું ભેરું ભેરું લાગે છે. સાધારણ માણસ હોય ને તો ઘરે આવે ત્યારે બધું ભેરું ભેરું લાગે કે ભાઈ આ કુટુંબ ને આ પરિવાર ને આ રાજરીત આપણું આ બધું આ ઠીક છે, ગોઠવાઈ ગયું છે ઠીક, પછી જરૂર પ્રમાણે સુધારા કરતો જશું, પણ બધું આપણું ભેરું ભેરું લાગે. જ્ઞાનીની નજરમાં બધું લુખું લાગે, અને શું સુખ વગરનું બધું લુખું જ હોય ને એમ કે છે, તેમાં ક્યાંય શાંતિ નથી ને ક્યાંય સંતોષ નથી. લોકો કેવી રીતે કૃત્રિમ આનંદ વાતો કરીને લીએ છે, એ વાતો ઉપરથી સમજાય. અમે ભાઈ ફલાણે ગયા હતા, ત્યાં શું ખાવાનું હતું, માથેરાનની હોટલમાં કે કુલુ મનાલીની હોટલમાં શું, ત્યાં કઈ મજા હતી, કઈ વાતમાં માલ ન હોય. પણ કૃત્રિમ હરખ કરીને કલ્પી કલ્પીને આનંદ માને ને આનંદ લે, એમાં આનંદ હોય નહીં, શું કરે થાય શું. અથવા ફલાણા જગ્યાએ જમણવારમાં ગયા હતા, એમાં કઈ કઢી બનાવી હતી એમ કે ઠીક, પણ હવે એમાં છે શું. સારું છે કે બહુ ખાધી નહીં, નહીતર ઉલટી થાત, શું થાત, વોમિટ થઈ જાય. પણ વખાણ કરે એને દીપચંદજી અનુભવ પ્રકાશમાં એમ કહ્યું કે જીવો જૂઠો આનંદ મનાવે છે. કેવો? કેમ કે ત્યાં હતો નહીં, આનંદ છે નહીં, પહેલેથી કલ્પના કરી હોય, પછી ત્યાં ક્યાંય આનંદ આ તો હાથમાં તો આવ્યો ન હોય, તો પાછો દેખાડો કરે બીજાને, બહુ એવી ત્યાં મજા આવી, એવું અમારે ત્યાં જમવાનું ને એવું ત્યાં હરવા ફરવાનું ને. સારા કપડા પહેરે તો આનંદ આવે કે ન આવે, કે ક્યાં પ્રમાણમાંથી આનંદ આવે, કપડાના કયા પરમાણુમાંથી આનંદ આવે, અને જે પરમાણુમાંથી આનંદ આવતો હોય તેને ધોકા મારવાનો હોય બીજે દિવસે.
તોય
ક્યાં પેલા જો એ કલ્પનામાં ઉઠી જશો ને પછી આ રસ્તો ઉછળશે. જ્યાં સુધી કલ્પનામાં પકડાયેલા છો ત્યાં સુધી આ રસ્તો નહીં મળવાનો. જે પરમાણુ માંથી આનંદ લેવાનો માન્યો તો બીજે દિવસે એને ડિટર્જન્ટ ને સોડાના પાણીમાં નાખીને ધોકાવી નાખે, હતો એમ આનંદ, કલ્પના હતી, બીજું શું. અત્યારે યુવાન વર્ગમાં ચિત્ર વિચિત્ર ડ્રેસ બહુ પહેરે છે, જોતા હશો ને બધા. તો જે ચિત્ર વિચિત્ર ડ્રેસ નથી પહેરતા આપણી ઉંમરના લોકો, આપણે એ ઉંમર વટાવી ગયા, આપણને એવું નથી લાગતું વેશ કાઢે. હે, વેશ કાઢતા હોય એવું ન લાગે. હે, એમ જ્ઞાનીઓ કોઈ સારા કપડાં પહેરીને આમ જરા હરક પદડો થઈને ફરતો હોય ત્યારે એમ લાગે કે વેશ કાઢીને ફરે છે. અને આ વેશ કાઢીને આને શું માને આનંદ માને છે? જેમ ઓલા વેશ કાઢીને આનંદ માને તો કેવું વિચિત્ર લાગે, એવું જ્ઞાનીને નજરમાં લાગે. એનું એનું કારણ શું છે? જ્ઞાની જે સાદગીથી રહે છે એમ એમાં એની આકુલતા તો નથી ને. અને ઓલો જે આવું જોઈને તેવું જોઈએ, આવું જોઈને તેવું જોઈએ, આ જોઈને આ પસંદ ને આ નથી પસંદ, આ ને આ ને આ ઠીક ને આમ આમ ઠીક ને આમ ઠીક ને હું, એમાં એને કેટલી આકુલતા થાય છે જ્ઞાની જુએ છે. જ્ઞાનીની નજરમાં એની આકુલતા દેખાય છે, એને ખબર નથી કે મને કેટલી આકુલતા થાય છે, પણ એ આકુલતા જ્ઞાનીને દેખાય છે. એ ગુરુદેવ બહુ સરસ વાત કરતા હતા. એ કોઈ શેઠિયો માણસ હોય, સારા કપડાને એવડા થમ થમ ચાલે એવા બૂટ પહેરીને આમ નીકળતો હોય, લાંબી મોટરમાં બેસતો બેસી જાય, બધા જોનારને એમ થાય માણા કેવો સુખી છે, કેવી સરસ લક્ઝરિયસ ગાડી છે, હા, અને એમાં બેસીને ઉપડ્યો. પણ જ્ઞાની શું જોયે છે? એ મોટરમાં નથી બેઠો, મોટર એની છાતી ઉપર બેઠી છે અત્યારે. આ મારી મોટર છે અને એ મોટરને મેન્ટેન કરવા માટે એ શું શું કરે છે, કેટલી આકુલતા કરે છે, એ જ્ઞાનીને ખબર છે. ભલે એની ઓફિસમાં ન જતા હોય તોય તે એમને ખબર છે કે આ બધું મેન્ટેન કરવા માટે શું શું એને કરવું પડે છે. એ ખરેખર મોટરમાં નથી બેઠો, મોટર એની માથે બેઠેલી છે, એટલો ઉપાધિનો બોજો લઈને ફરે છે. મારી મોટરમાં એટલી ઉપાધિ છે, એના કરતા 10 રૂપિયા આપ્યા ને રિક્ષામાંથી ઉતરા છૂટતા નહીં પાર્કિંગની માથાકૂટ મુંબઈમાં, કે નહીં એને કાંઈ પોલીસ પૂછશે એની માથાકૂટ. હા, છૂટતા આપણે 10 મિનિટ ફેંકી કે છૂટતા જા, કાંઈ ઉપાધિ ખરી? ઉપાધિમાં દુઃખ છે, નિરુપાધિમાં સુખ છે, એ વાત સમજાવી જોઈએ. તાત્પર્ય તો એટલું છે. શું કેવું સરસ વાત લીધી છે, બહારનું આ બધું તો લુખું છે, આ એમની નજર છે. શું બહારનું બધું લુખું લાગે છે, તેમાં ક્યાંય સંતોષ કે શાંતિ નથી. પણ એક ચૈતન્ય તત્વ જ એવું છે કે જેમાં અનંત શાંતિ, અનંત બધાને લાગુ પડે છે, અનંત સુખ, અનંત આનંદ અને અપૂર્વતા ભરેલી છે. નિયમતમાં એક પદ આવે છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ ધોને, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાજે ધોને. એમ કરીને ઘણી વાતો લખી છે કવિએ. અંદર આત્મામાં પીડા એ સુખને માણે છે અને બીજાને એમ થાય છે કે આને કાંઈ ઉપાધિ નહીં, હું તો હળગું છું અંદર. એમ ચૈતન્ય તત્વ એવું છે કે જેમાં અનંત શાંતિ, અનંત સુખ અને આનંદ અને અપૂર્વતા ભરેલી છે, આમ આત્માને સ્વભાવથી ઓળખવો. આત્માનો સ્વભાવ સુખ સ્વભાવ છે, શાંત સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, એને ઓળખવો. એને પરખવો અને એને ઓળખવો, સ્વાધ્યાય સત્સંગ એ ઉદ્દેશથી કરવાનો છે કે હું મારા સ્વરૂપને કેમ ઓળખું. આમાં મને મારા સ્વરૂપને ઓળખવા માટે શું મારે કરવું જોઈએ એ સમજવા હું બેઠો છું. પછી એ સમજણને લાગુ કરવાની છે ઓળખવામાં. દેવ અને ગુરુ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે, જિનેશ્વર દેવ છે અને વિતરાગી નિર્ગ્રંથ ગુરુ છે, એ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે કે અનંતકાળથી નથી પ્રગટ્યું એવું કોઈ અનુપમ તત્વ તારામાં છે, સુખથી ભરેલું, આનંદથી ભરેલું, જેની ઉપમા કોઈની સાથે જગતમાં દઈ ન શકીએ એવું તારામાં ભરેલું છે. આ વાતનો પોતે વિચાર કરે, શું સાંભળેલી વાતનો પોતે અંતરમાં વિચાર કરી પોતાના સ્વભાવ સાથે મેળવે, વિંધામણી કરે. એકલું સાંભળે એમ નહીં, એકલું વિચાર કરે પણ એમ નહીં, ઉપર ઉપરથી અંદરમાં સ્વભાવ સાથે મેળવે. અને નક્કી કરે કે મારું અપૂર્વ તત્વ કોઈ જુદું છે. સ્વભાવ તો બહુ ઊંડાણનો વિષય છે અને ઊંડાણમાં જાય ત્યારે હાથ લાગે એવો વિષય છે, પણ જે જે ભાવોની વાત ચાલે છે એમાં વિભાવ ભાવોની પણ વાત ચાલે છે, શું અને અનુભવમાં જે ભાવો આવી રહ્યા છે એની વાત ચાલે છે. જો તને ક્રોધ આવે ત્યારે આમ થાય, તને લોભ આવે ત્યારે આમ થાય, તને માયાચારના આવા પરિણામ થાય, શું માન ચડે ત્યારે આવા પરિણામ થાય, બધા અનુભવમાં આવતા ભાવોને છે ને. ચારિત્ર મોહના ભાવો તો એટલા સ્થૂળ છે, ક્રોધ માન માયા લોભ, કે જીવને સમજમાં આવે એવા છે. તો જે જે ભાવોની ચર્ચા ચાલે, જે જે ભાવોની વાત ચાલે, એને પોતાને અંદરના ચાલતા ભાવો સાથે મીંડવે તો એ ભાવોનું ભાવ ભાષણ થાય, ભાવ જ્ઞાન થાય. ભાવ ભાષણ એટલે ભાષણ એટલે જ્ઞાન, ભાષણ એટલે જ્ઞાનમાં ફેર છે. એટલું જાણવું તે જ્ઞાન કહીએ છીએ આપણે. ભાષણ જ્ઞાનમાં ફિલિંગ થઈને જાણવું થાય એને ભાષણ કહે છે. તો તારા ભાવ તો તને ફીલ થાય એવા છે. જ્યારે તને ક્રોધ ચડે છે ત્યારે આકુળતા વધી જાય છે, એ તારા ક્રોધ ચડતા ભાવની અંદર તું એ આકુળતાને જોઈ શકે તો જ તને ક્રોધથી શું દુઃખ છે એ તને સમજાશે. નહીતર તો ક્રોધ કર્યા વિના ચાલે નહીં એવો તારો અભિપ્રાય ઉપસે. આમ તો મેં ક્રોધ નથી કર્યો, જરૂર હતી ક્રોધ કરવાની એમ, અને એને મને ક્રોધ કરાવ્યા ત્યારે મેં ક્રોધ કર્યો છે. ઠીક, બચાવ કરે, આરોપ ઉપર બીજા ઉપર કરે, પણ એનો એ ક્રોધ કરવાનો અભિપ્રાય છે. પણ હું મારા અપરાધથી દુઃખી થાઉં છું એ તો પોતે અંતર વિચાર કરે, અંતર અવલોકન કરે તો જ સમજાય. એટલે અહીંયા એમ કે છે કે તું સાંભળીને અંતરમાં એની મેળવણી કર. શું અહીંયા સ્વભાવની વાત લીધી છે, શું મેળવે અંદરમાં એ બધા ભાવોને મેળવે, જે જે ભાવોની વાત આવે એને મેળવે. મેળવતા 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 સ્વભાવ શું છે એની પરખ આવશે, એનું ભાવ ભાષણ આવશે, પછી સાચો મહિમા આવશે. અત્યારે તો જ્ઞાની ના ગુરુ ના કહેવાથી એ કહે તેમ કરવું રહ્યું, પછી ઓળખાણ આવશે ત્યારે એનો મહિમા આવશે. એવું એક દ્રષ્ટાંત છે. એક માણસ મરણ પથારી હતો, એક છોકરો હતો. આર્થિક સ્થિતિ બગડી ગયેલી જરા, પેલા સારી હશે પછી ખરાબ થઈ ગયેલી. એને એમ થયું કે હવે હું તો જવાની તૈયારીમાં છું, એટલે કઈ હવે કઈ ફરીને કમાઈને આ બધું પરિસ્થિતિ સારી થાય તો કઈ હવે દેખાતું નથી. છોકરો ઉંમરમાં નાનો છે, હજી તકલીફ પડશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. થોડો વિચિક્ષણ માણસ, એટલે એણે છોકરાને કીધું, કીધું જરા આપણી સ્થિતિ અત્યારે નબળી છે અને હું તો હવે કંઈ કરી શકું એમ છું નહીં, પણ આ બહુ કિંમતી હીરા આપણી પાસે રહી ગયા છે, એ તો હવે ઘરમાં નહીં રાખતો. મારો ફલાણો મિત્ર છે એને ત્યાં તો મૂક્યા. અને ખરે વખતે તને એ મદદ કરશે, મારો મિત્ર છે ને, અને ખરે વખતે મદદ, અને અત્યારે પણ તું એની પાસે જાજે, એને ત્યાં જ બધું શીખજે. આપણું હીરાનું કામ છે, એનું હીરાનું કામ છે, પણ તને તારે બધું શીખવાનું બાકી છે, તો ટ્રેનિંગ પણ તું એને ત્યાં જ લેજે. નહીં તને પગાર બગાર જે કાંઈ હશે બધું ચલાવશે તારું, મુશ્કેલી નહીં તને ઉપયોગ કરવાનું, મુશ્કેલીમાં નહીં આવવા દે. અને એને ત્યાં તો કામ ચાલુ કરી દે, જવા આવવાનું શીખવાનું. ઓલા એ રીતે કર્યું અને ઝવેરી થઈ ગયો સારો એવો હીરાનો પરખ. એક વાર એને એમ થયું કે મારા પિતાશ્રીએ બહુ સારા રત્નો, બહુ સારા હીરા આપેલા અને હાચવા આપ્યા છે, હવે તો મને ફરક છે, લાવ જોઉં તો ખરો. એવી કાંઈમાં કાંઈ નહોતું, ઓલાને માનસિક સેટબેક ન આવે એટલે એને વિચિક્ષણતાથી પ્રયોગ કરેલો. એટલે એને તો શું કરેલું કે એના હાથે જ મુકાવી દીધેલા, મેં આ બેંકના લોકરમાં મૂક્યા, જરૂર પડે ત્યારે આપણે કાઢશું. હમણાં તો કાંઈ એને અડતો બડતો નહીં, મને પૂછ્યા વગેરે. આપણી જોઈન્ટ સાઇન છે, તું નાનો છો, અરે આપણે ખાનું ખોલવાનું, પણ હમણાં તારે ખોલવાની જરૂર નથી, એની કાંઈ ઉપયોગ કરવાની જરૂર નથી, હું બધું તારું ચલાવી દઈશ ગાડું. પછી જયારે એને મન થયું, ઠીક છે હવે તો તું તૈયાર થઈ ગયો છું, જોવો તો જોયું, એટલે હાલ આપણે કાઢીએ. કઈ કાઢીને જોયું તો કામ જ કાંઈ છે નહીં. પરખ આવી ત્યારે એને ખબર પડી કે આની કિંમત શું થાય. જ્યાં સુધી પરખ ન આવે અને એમને એમ જો વચ્ચે ઓલા કીધું હોત કે તારા બાપા આપ્યું કાંઈ નથી, ખાલી કાંકરા છે પથરા છે, તો વિશ્વાસ આવે તેને કે નક્કી તમે કંઈક કર્યું છે અંદરમાં. મને તો કીધું છે કે આમાં કિંમતી વસ્તુ છે ને તમે ના પાડો, કે આમાં કાંઈ નથી. હવે તને તૈયાર કરવાની વાત હતી, હવે તું તૈયાર થઈ ગયો છો, હવે તું જોઈ લે ને. પછી એને ખ્યાલ આવી ગયો. એમ આત્માને પરીખા વિના આત્માની કિંમત ને આત્માનો મહિમા આવે નહીં. નાનીઓ જેટલું કાંઈ કહે છે એ ઓળખાવા માટે કહે છે, ઓળખવા માટેની પ્રેક્ટિસ પોતાને કરવાની છે. એટલે પોતે અંતરમાં મેળવે અને નક્કી કરે ઓળખીને કે મારું તત્વ, મારું અપૂર્વ તત્વ કોઈ જુદું જ છે, અને પરિણતિ અંતરમાં જાય તો અનુભવ થઈ શકે એવું પણ છે, કેમ કે અનુભૂતિ સ્વરૂપ જ છે. આત્મા તો અનુભૂતિ સ્વરૂપ છે, એનો અનુભવ થઈ શકે એમ છે. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી, જો પોતાને જે અનુભવ થયો છે વાત કરે છે. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી, તેઓ આત્માની અપૂર્વતા, આત્માનો ચમત્કાર અને આત્માની મહિમા બતાવતા હતા. તે વાતને પોતે અંતરમાં પોતાના સ્વભાવ સાથે મેળવીને મને હજી નથી દેખાતો તો પણ આત્મા મહિમારૂપ છે એમ નક્કી કરવું, એ ગુરુનો વિશ્વાસ છે. પણ મેળવણી ચાલુ રાખવી, એકલું સાંભળી લેવું એમ નહીં, અમે આજ આટલા કલાક સાંભળ્યું એમ નહીં, અત્યારે તો ટેપ મૂકીને સાંભળે અમે એમ નહીં. મેળવણી કેટલી કરી જો, પોતે વિચાર કરીને તેમજ શાસ્ત્ર દ્વારા, ગુરુની વાણી દ્વારા અને યુક્તિથી, યુક્તિથી એટલે મેળવીને, અંતર ચૈતન્યનો સ્વભાવ ઓળખીને નક્કી કરે, એમને એમ નક્કી કરે નહીં, વિચારીને નહીં પણ ઓળખીને નક્કી કરે. જે સ્વભાવ હોય તે અમર્યાદિત હોય, અગ્નિના તણખામાં બાળવાનો સ્વભાવ છે એની મર્યાદા નથી, ગમે એટલું બાળી નાખે. વળી જે આનંદને પોતે ઈચ્છી રહ્યો છે તે તત્વમાં અનંત અને અપૂર્વ આનંદ ભરેલો હોવો જોઈએ, તથા આનંદ કોઈ બીજાના આશ્રય ન થાય, સ્વયંથી સ્વાધીનપણે થાય એમ હોવું જોઈએ. એટલે એવો કોન્સેપ્ટ હોવો જોઈએ કે મારે કાયમ આનંદ જોઈએ છે, હંમેશા સુખ જોઈએ છે, તો એમાં શાશ્વત સુખ હોવું જોઈએ અને એ પરાધીન હોવું જોઈએ નહીં. આમ અંતરમાં પોતે મેળવીને નક્કી કરે, મેળવીને નક્કી કરે, ધીમા લાવે અને તે બાજુનો પુરુષાર્થ કરે. જો મેળવે, મેળવીને યથાર્થ નિર્ણય થાય તો મહિમા આવે, મહિમા આવે તો એ બાજુનો પુરુષાર્થ ઉપડે અને તે આત્માનો મહાત્મા પુરુષાર્થ કરે, તે આત્માનું મહાત્મ લાવવાનો ઉપાય છે. પ્રશ્ન એ પૂછો છે કે આત્માનો મહિમા કેવી રીતે આવે, તો ઓળખાણ વગર મહિમા નહીં આવે. જ્યારે ઓળખાણ થશે ત્યારે પોતાનું સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે એવું પોતાનું સ્વરૂપ ભાસવા લાગશે અને ત્યારે ખરો મહિમા આવશે અને આખા જગત મહિમા છે ઉડી જશે. એ વખતે મારા સ્વરૂપ આગળ કોઈનો મહિમા કઈ છે જ નહીં. એ રીતે ઓળખીને નક્કી કરવો, સ્વભાવને ઓળખો અને મહિમા કરવો, એ વાત કરી છે.
જય જય.